આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિયાનજીનમાં એસસીઓ સમિટમાં જણાવ્યું કે આતંકવાદ ઉપર બેવડા ધોરણો અસ્વીકાર્ય. તિયાનજીન એસસીઓ સમિટના ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ અપાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ આઈએમસી 25 એપ્લિકેશન લોન્ચ કરી અને અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 600થી વધુના મોત અને 1500થી વધુ લોકો ઇજાગ્રસ્ત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આતંકવાદ ઉપર બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. તિયાનજીનમાં એસસીઓ સમિટમાં આજે પોતાનું નિવેદન આપતા શ્રી મોદીએ આતંકવાદને માનવતા માટે એક મોટો પડકાર ગણાવ્યો અને કહ્યું કે તમામ સ્વરૂપોમાં આતંકવાદની ટીકા કરવી જોઈએ.
हमें स्वीकार्य हो सकता है. हमें स्पष्ट रूप से कहना होगा कि आतंकवाद पर कोई भी डबल स्टैंडर्ड स्वीकार्य नहीं होगा.
શ્રી મોદીએ કહ્યું કે ભારત છેલ્લા 4 દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. તેમણે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતની પડખે ઉભા રહેનારા દેશોનો આભાર માન્યો હતો.
ભારત પાસે 4 દશકો નિર્મમ આતંકવાદ કા દંશ ઝીલ રહા. કિતની હી માતાઓને અપને બચ્ચે ખોએ ઔર કિતને બચ્ચે અનાથ હો ગયે. હાલી મેં હમને પહેલગામ મેં ટેરરિઝમ કા બહોત હી ઘિનોના રૂપ દેખા. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे मैं उनका आभार व्यक्त करता हूं.
પ્રધાનમંત્રીએ એસસીઓ માટે ભારતનું વિઝન અને નીતિ 3 મહત્વપૂર્ણ સ્તંભો સુરક્ષા જોડાણ અને તક ઉપર આધારિત હોવાનું જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબંધોમાં રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને ઝડપથી ઉકેલવા ઉપર પણ ભાર મૂક્યો હતો.
यूक्रेन में चल रहे संघर्ष के विषय में हम लगातार चर्चा करते रहे हैं. हाल में किए गए शांति के सभी प्रयासों का हम स्वागत करते हैं. हम आशा करते हैं कि सभी पक्ष कंस्ट्रक्टिवली आगे बढ़ेंगे, संघर्ष को जल्द से जल्द खत्म करने और स्थायी शांति स्थापित करने का रास्ता खोजना होगा. ये पूरी मानवता की पुकार है.
શાંઘાઈ સહકાર સંગઠનના રાષ્ટ્રોના વડાઓની બેઠક બાદ આજે બહાર પાડવામાં આવેલા તિયાનજીન ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પ્રાદેશિક સહયોગ અને નવીનીકરણમાં ભારતના વધતા યોગદાનને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે. સભ્ય દેશોએ પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ઘોષણાપત્રમાં આતંકવાદને પોષનારા ગુનેગારો, આયોજકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવા માટેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરતા એસસીઓ રાષ્ટ્રોએ આવા જૂથોના ઉપયોગને નકારી કાઢ્યો હતો અને ઉગ્રવાદી ધમકીઓનો સામનો કરવા માટે રાજ્યોના સાર્વભૌમ અધિકાર અને જવાબદારી ઉપર પ્રકાશ પાડ્યો હતો. ઘોષણાપત્રમાં આતંકવાદની તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરીને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો અસ્વીકાર્ય હોવાનું ઠરાવાયું હતું. સભ્ય દેશોએ પ્રાદેશિક નીતિ અને વિકાસ ઉપર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા બદલ નવી દિલ્હીમાં આયોજિત 20મા એસસીઓ થિંક ટેન્ક ફોરમનો પણ સ્વીકાર કર્યો. તિયાનજીન ઘોષણાપત્ર આતંકવાદ સામેના સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે અને એસસીઓ છત્ર હેઠળ પ્રાદેશિક સહયોગને આકાર આપવામાં ભારતની ભૂમિકાના વધતા મહત્વને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આજે વિક્રમ ચોક અને તાવી પુલ ઉપર પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. તેઓ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ પણ કરશે. આ ઉપરાંત શ્રી શાહ આજે રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમને ઉપરાજ્યપાલ મનોજ સિંહા, ગૃહમંત્રાલય અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા બચાવ, રાહત અને પુનઃસ્થાપન કાર્યો વિશે માહિતી આપવામાં આવશે. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ આઈએમસી 25 એપ્લિકેશન લોન્ચ કરી. આ એપ્લિકેશનનો હેતુ આઈએમસીમાં પ્રદર્શનમાં વપરાશકર્તાના અનુભવોને વધારવાનો છે. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 9મી આવૃત્તિ આગામી મહિનાની 8-11 તારીખ દરમિયાન નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આઈએમસી 25ની થીમ ઇનોવેટિવ ટ્રુ ટ્રાન્સફોર્ટ રાખવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આઈએમસી 2025 1000થી વધુ અત્યાધુનિક ઉપયોગ કેસ પ્રદર્શિત કરશે, જેમાં 5G, 6G, AI, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને ગ્રીન ટેક સહિત ઉભરતી તકનીકો ઉપર પ્રકાશ પાડવામાં આવશે, જ્યારે વધતી જતી ડિજિટલ દુનિયાના પડકારો અને તકો અંગે ચર્ચા કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ભારતમાં મહિલાઓ માટે સલામત શહેર તરીકે નાગાલેન્ડનું પાટનગર કોહિમા પ્રથમ સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ અને ઓડિશાનું ભુવનેશ્વર અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને અને મિઝોરમના આઇઝોલે ચોથું સ્થાન મેળવ્યું છે, જ્યારે સિક્કિમના પાટનગર ગંગટોકને પાંચમું સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા જાહેર કરાયેલા રાષ્ટ્રીય વાર્ષિક અહેવાલ અને મહિલા સુરક્ષા સૂચકાંક 2025માં ગંગટોકને આ સ્થાન આપવામાં આવ્યું છે. અહેવાલમાં દેશભરમાં સતત પડકારો, ખાસ કરીને રાત્રિના સમયે સલામતી અને ઉત્પીડનના ઓછા રિપોર્ટિંગને લગતા પડકારો ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં માળખાગત સુવિધાઓ, ઉત્પીડનની ઘટનાઓ અને રિપોર્ટિંગ, કાર્યસ્થળ સુરક્ષા, અધિકારીઓમાં વિશ્વાસ અને દિવસ વિરુદ્ધ રાત્રિ સલામતીની ધારણાઓમાં આધારે સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે દેશના કુલ ઘરેલુ ઉત્પાદન GDPમાં ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8% વૃદ્ધિ જોવા મળી છે. તેમણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી અપનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં જલાલાબાદ શહેર નજીક ગઈકાલે આવેલા 6ની તીવ્રતાના ભૂકંપમાં 600થી વધુ લોકો માર્યા ગયા અને 1500થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર નંગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરથી 27 કિલોમીટર પૂર્વ ઉત્તર પૂર્વમાં નોંધાયું હતું. અફઘાન ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપમાં 1500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં મૃત્યુઆંક 622 થયો છે. કાબુલમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓ ભૂકંપ અને પૂરના લાંબા ઇતિહાસવાળા વિસ્તારમાં દૂરના ગામડાઓ સુધી પહોંચવા માટે દોડી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં આવેલા ભૂકંપ ઉપર ચિંતા વ્યક્ત કરી છે. એક સંદેશમાં શ્રી જયશંકરે અફઘાન લોકોને ભારતનો ટેકો પૂરો પાડતા કહ્યું છે કે ભારત આ જરૂરિયાતના સમયે અફઘાનિસ્તાનને મદદ કરશે. તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તોના વહેલા સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી છે. ઇઝરાયેલે હમાસના પ્રવક્તા અબુ ઓબેદાના મૃત્યુની પુષ્ટિ કરી છે. શનિવારે ગાઝા સિટીના હવાઈ હુમલામાં તેમનું મોત થયું હતું. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે ટ્વીટ કર્યું છે કે હમાસના પ્રવક્તા અબુ ઓબેદા ગાઝામાં માર્યા ગયા હતા. અબુ ઓબેદા લાંબા સમયથી હમાસનો મુખ્ય અવાજ રહ્યા હતા, જે જૂથના નિવેદનો આપતા હતા. શુક્રવારે તેમણે તેમનું છેલ્લું નિવેદન જારી કરીને ચેતવણી આપી હતી કે ગાઝા સિટી ઉપર ઇઝરાયેલના આયોજિત હુમલાથી બંધકોને હમાસના લડવૈયાઓ જેટલા જ જોખમમાં મૂકવામાં આવશે. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશ સેવાનો આદર્શ વ્યક્તિને સમાજની સેવા કરવા માટે પ્રેરણા આપી શકે છે. ગઈકાલે નવી દિલ્હીમાં તેમણે સ્કાઉટ, ગાઇડ્સ, રોવર્સ અને રેન્જર્સને રાષ્ટ્રપતિ પુરસ્કાર અર્પણ કર્યા હતા. સમારોહમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે ભારતીયોના મૂલ્યો તેમને રાષ્ટ્ર અને જાહેર સેવા માટે સ્કાઉટ્સ અને ગાઇડ્સનો ભાગ બનવા માટે પ્રેરણા આપે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિયાનજીનમાં SCO સમિટમાં જણાવ્યું કે આતંકવાદ ઉપર બેવડા ધોરણો અસ્વીકાર્ય. તિયાનજીન SCO સમિટના ઘોષણાપત્રમાં આતંકવાદ સામે સ્પષ્ટ અને એકીકૃત સંદેશ અપાયો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ IMC 25 એપ્લિકેશન લોન્ચ કરી અને અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 600થી વધુના મોત અને 1500થી વધુ ઇજાગ્રસ્ત. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.